જ્યારે આપણે આ વચનો તરફ જઈએ છીએ ત્યારે સૌથી પહેલા આ પ્રસંગ જે એલિયા પ્રબોધકની પાસે બન્યો તેની પૂર્વ તૈયારીમાં આપણે જઈએ તો અરાળમાં અધ્યાયની થોડી પહેલી કલમોની અંદર ત્યાં આગળ ઓબાદા એનો આપણને વર્ણન કરવામાં આવશે. ઓબાદાનો અર્થ એ થાય છે કે દેવની સ્તુતિ અથવા તો સર્વન્ટ ઓફ યાહવે, દેવનો સર્વન્ટ અથવા તો દેવનો એ વિશ્વાસુ સેવક, એ પ્રમાણે એનો અર્થ થાય છે. આ ઓબાદા એ ખાસ કરીને આપણે જોઈએ તો તે દેવ પર પુષ્કળ પ્રેમ રાખતો હતો અને એની બીક રાખતો હતો. ત્યાં આગળ બાઇબલની અંદર 18મી અધ્યાય અને તેની 3જી કલમ અને તેની 12મી કલમમાં એ ઈશ્વરની બીક રાખતો હતો એમ તેના વિશે આપણે વાંચીએ છીએ. તે નમ્ર હતો. તમે 18 અને 17માં જુઓ, જ્યારે એલિયાને જુએ છે ત્યારે ત્યાં આગળ કહે છે સષ્ટાંગ પ્રણામ કરી અને કહે છે તે તેને આવકાર કરે છે. નમ્રતા ત્યાં આગળ બતાવવામાં આવે છે. અને તેઓ યહોવાના લોકોનું રક્ષણ કરવા કરતો હતો. તો આપણે જોઈએ છીએ કે જ્યારે ઇઝબેલ એ કહે છે એ ઇસ્રાયલમાં જેઓ યહોવાના લોકો હતા તેમને મારી નાખતી હતી, ત્યારે કહે છે એને 100-100ની સંખ્યામાં ના દેવના જે લોકો હતા તેમને ગુફામાં સંતાડી રાખ્યા હતા અને તેમને માટે એ ખોરાક અને પાણી પૂરું પાડતી હતી. અને આ તો એ ઈશ્વરના લોકની માટે જે તેનામાં માન હતું તે આપણે ત્યાં આગળ જોઈએ છીએ. અને ત્યાર પછી એ પણ જોઈએ છીએ કે જ્યારે એલિયા પ્રબોધક એને કહે છે કે હવે મારે આહાબ રાજાને મળવું છે, ત્યારે કહે છે એ આહાબ રાજાને ન મળે તેના માટે એને ઘણી બધી વિનંતી કરી. અને તેને એમ પણ કહ્યું કે આ રાજાએ તારી શોધને માટે જુદી જુદી જગ્યાએ લોકોને મોકલ્યા છે અને જ્યારે એઓ પાછા આવતા હતા અને કહેતા હતા કે અમને એલિયા મળ્યો નથી, ત્યારે કહે છે સમ દેવડાવીને તે એમને પાસે બોલાવતો હતો કે હા ચોક્કસ તમને એલિયા મળ્યો નથી. એટલે એનો અર્થ એ કે તને મારી નાખવા માટે આહાબ રાજા એ બધા જ પ્રયત્ન કરી ચૂક્યો છે. પણ જ્યારે એલિયાએ કહ્યું કે મારે એને મળવું જ છે, ત્યારે આહાબને જઈને એની વિનંતીને માન આપે છે અને આહાબને આ ઓબાદ્યા એ એલિયાને આહાબ રાજાની પાસે લઈ જાય છે. તમે જો આ રાજાનો વિચાર કરો કે જે રાજા આહાબ રાજા હતો, એ આહાબ રાજા એ તો કહે છે ઇસ્રાયલનો 7મો રાજા હતો. યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે તેણે કર્યું. તેને માણસો કરતા ખચ્ચર અને ઘોડા માટે વધારે માન હતું. જ્યારે કહે છે દુકાળ પડ્યો અને પાણી અને ઘાસ ચરો જ્યારે મળ્યા નહીં, ત્યારે કહે છે એ હાબાને કહે છે, અબાદ્યાને કહે છે કે આપણે ઘાસ ચારો અને પાણી શોધીએ કે જેથી કરીને ખચ્ચર અને ઘોડાને બચાવી શકીએ. માણસોને માટે એને માન હતું, પણ ઘોડા અને ખચ્ચરોને માટે તેને માન હતું. સિદોનની રાજાની એસબાલની દીકરી ઇઝબેલ સાથે એણે લગ્ન કર્યું અને આ ઇઝબેલ એ તો કહે છે બાલની ભક્તાણી હતી. અને કહે છે જ્યારે એણે લગ્ન કર્યું ત્યારે આહા પણ એની પાછળ એનું ભજન કરવા લાગ્યો અને જે દુષ્ટ હતી એ કહે છે એના રાજ્યમાં ઇસ્રાયલ લોકોની અંદર પ્રસરી ગઈ. અને કહે છે એટલું જ નહીં પણ કહે છે એણે ત્યાં આગળ કહે છે મંદિર બનાવ્યું, સમૃણમાં કહે છે એનું મંદિર બનાવ્યું અને મંદિરમાં કહે છે ત્યાં આગળ તેને ભજન કરવા માટે ત્યાં આગળ તેણે ત્યાં આગળ આસ્તેહારની મૂર્તિ પણ તેણે મુકાવી. આ પ્રમાણે આ રાજા જે કંઈ ભૂંડું હતું, જે કંઈ ઇસ્રાયલ લોકો માટે ખરાબ હતું, યહોવા દેવને ના પસંદ પડે તેવું સગડું તે કરતો હતો અને કહે છે ઈશ્વર એના પર બહુ જ કોપાયમાન હતો. એટલી વિરુદ્ધ તમે જુઓ કે નૂનનો દીકરો યહોશુઆ, જ્યારે યહોશુઆ જ્યારે છઠ્ઠો અધ્યાય 24મો અધ્યાય અને 6 કલમની અંદર જ્યારે કહે છે કે જે દિવસે યરખો બાંધવામાં આવશે તે દિવસે કહે છે જ્યારે એનો પાયો નાખવામાં આવશે ત્યારે કહે છે એનો મોટો દીકરો એ મરી જશે, અને જ્યારે એનું બહાણું મૂકવામાં આવશે ત્યારે કહે છે એનો નાનો દીકરો મરી જશે. અને એ જ પ્રમાણે કહે છે તેના વખતમાં થયું. અને કહે છે તમે જુઓ કે તેનો મોટો દીકરો અભિરામ અને નાનો દીકરો શગુમ કહે છે ત્યાં ગાડી મરણ પામ્યા. અને ઈશ્વરનું વચન જે ઈશ્વરના મુખમાંથી નીકળેલું છે એ વચન ફળીફૂત થયા વગર કહે છે નીકળતું નથી. યશાયા 55:11 આપણે વાંચીએ તો મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે, અને જે મેં ચાહ્યું છે તે કાર્ય પૂરું કર્યા વિના તેની મેળે પાછું પડશે નહીં. તે સફળ થયા વિના મારી પાસે પાછું આવશે નહીં. એ વચન પ્રભુ જે બોલ્યો છે એ વચન ત્યાં ગાડી આપણે પૂરું થયેલું જોઈએ છે. અને આવા ઘણા બધા એવા વચનો છે કે જે બાઇબલની અંદર યહોવા બાપની મારફતે કહેવામાં આવ્યા, એ સગળા વચનો આપણે પૂરા થયેલા જોઈએ છીએ. દુનિયાનું કોઈ પણ એવું ધર્મ પુસ્તક નથી કે જેની અંદર આવા વચનો એ પૂર્ણ થયા હોય. અને આપણે જોઈએ છીએ કે પ્રકટીકરણ 1:11 કહે છે કે જેમ તમે પ્રભુ યેશુ ખ્રિસ્તને આકાશમાં ઉતરતો જુઓ છો તે જ પ્રમાણે તમે તેને પાછો આવતા જોશો. અને એવી ઘડી પાસે આવી ગઈ છે કે જ્યારે પ્રભુ યેશુ ખ્રિસ્ત આ દુનિયામાં પાછા આવવાના છે, અને ગગનમાં આપણે તેને મળવાને માટે તેની મંડળી તરીકે આપણે ઉચકાઈ જઈશું. અને આ તો રેપ્ચરની એ આગાહી છે. ત્યાર પછી આપણે જોઈએ તો એલિયા આ જે દુર્દશા ઇસ્રાયલ લોકોની હતી, કારણ કે ઇસ્રાયલ લોકો કદાચ ને ઈશ્વરનું ભજન કરવા માગતા હોય પણ આહાબ રાજાના ત્રાસને લીધે તેની બીકને લીધે તેઓ આ યહોવાની ભક્તિ કરી શકતા ન હતા. ત્યારે કહે છે ઈશ્વરનો ભક્ત એલિયા ત્યાં ગાડી આવે છે, અને ત્યાં ગાડી આહાબ રાજાને કહે છે કે હું જ્યાં સુધી ન કહું ત્યાં સુધી કહે છે વરસાદ વરસશે નહીં. અને આપણે નવા કરારની અંદર જેમ્સ 5:17 કહે છે કે એલિયા આપણા જેવો સ્વભાવે આપણા જેવો હતો, પણ જેણે પ્રાર્થના કરી ત્યારે 3.5 વર્ષ સુધી કહે છે ત્યાં ગાડી વરસાદ વરસ્યો નહીં. અને આ પ્રાર્થના એ તો ઈશ્વર તરફથી એને આપવામાં આવી હતી. અને આપણે જોઈએ છીએ કે ત્યાં ગાડી 3.5 વર્ષ સુધી વરસાદ વરસ્યો નહીં, પણ આવા સંજોગોમાં પણ તેના લોકોનું રક્ષણ કરે છે. જ્યારે એલિયા કહે છે તું જા કહે છે કરીબ ના નાળા પાસે તું રહે, ત્યાં ગાડી જે ઝરણું છે ત્યાંથી તું પાણી પીજે, અને કાગડા એ કહે છે સવારે બપોરે અને સાંજે તને રોટલી અને માંસ તને આપશે. અને કાગડા કે જે દુષ્ટમાં દુષ્ટ પક્ષી કહેવાય એ પ્રભુનો હુકમ માનીને તેનું ત્યાં ગાડી પોષણ કરે છે. પ્રભુ ઘણીવાર નબળા પાત્રોનું તેના મહિમાને માટે ત્યાં ગાડી પોષણ કરતો આપણને જોવામાં આવે છે. ત્યાર પછી આ પાણી કહે છે સુકાઈ જાય છે, અને યહોવા કહે છે કે શ્રી સિદનના સારાફાતની વિધવા પાસે જા, અને પ્રભુ તેને ત્યાં મોકલે છે અને કહે છે હું તારા માટે તને તૈયાર કરીશ. લૂકની લખેલી સુવાર્તા અને તેનો 4:25-26 કલમમાં પ્રભુ યેશુ ખ્રિસ્ત આ વિધવાની વાત આપણે કરતા હોય તેમ લાગે છે. ને ઘણીવાર હું જ્યારે વાંચતો હતો ત્યારે હું વિચાર કરતો હતો કે એવી તો શું વાત હતી કે જેથી કરીને પ્રભુ યેશુ ખ્રિસ્ત પર લોકો ગુસ્સે થયા, પર્વત પરથી તેને નાખી દેવા માટે અને મારી નાખવા માટે પ્રયત્ન કરતા હતા. શા માટે એવું શું કારણ હતું જયંતિભાઈ કે જેથી કરીને લોકો ગુસ્સે થયા અને પ્રભુને પહાડ પરથી મારી નાખવા માંગતા હતા? પ્રભુ શ્રી ખ્રિસ્તે જ્યારે કહ્યું લુકની ચોથો અધ્યાય અને 25-26 કલમમાં કે છે, એને કહે છે વિધવા, ઘણી બધી વિધવાઓ હતી કે છે ઇસરાયલમાં, પણ આ સારાફાતની વિધવા પાસે જ તેને મોકલવામાં આવ્યો. એનું કારણ એ હતું કે આ સારાફાતની વિધવા એ ઇસરાયલી ન હતી, એ વિધર્મી હતી, વિદેશી હતી. અને તમે જુઓ કે જો ઇસરાયલી બાય તાંગાળી વિધવા હોત તો કદાચ એને એ એલિયાનું પોષણ કર્યું ન હોત. અને એથી જ કરીને જ્યારે આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે બાય એને કહે છે કે તું મારી દીકરીને સાજી કર, ત્યારે કહે છે કે જે રોટલી છોકરાને માટે છે એ રોટલી હું કૂતરાને કેમ નાખું. ત્યારે વિધવા બાઈ કહે છે, કનાની વિધવા બાઈ કહે છે કે કૂતરા તો માસ્ટરના ટેબલ પર પડેલા કુકડાઓ ખાય છે. અને આ બાઈનો વિશ્વાસ જોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આવો વિશ્વાસ તો મેં કદી ઇસરાયલમાં પણ જોયો નથી. એ વિશ્વાસ એ આ સારાફાતની વિધવામાં હતો. અને એ વિશ્વાસને લઈને જ્યારે એલિયા એની પાસે આવે છે ત્યારે એને કહે છે કે મારા માટે પાણી લાવો. અને એ પાણી લેવા જતી હતી ત્યારે કહે છે મારા માટે થોડું કેક લેતી આવજે. અને વિધવાભાઈ કહે છે કે માટલીમાં થોડો લોટ છે અને કૂપીમાં થોડું તેલ છે, એ કહે છે આ 2 લાકડા વીણી અને હું જઈને કેક બનાવીશ, મારો છોકરો અને હું ખાઈશ, અને કહે છે અમે મરી જઈશું. અને એલિયા કહે છે કે તારી કૂપીનું તેલ અને તારી માટલીનો લોટ ખૂટવાનો નથી, કારણ કે પ્રભુએ મને એ વચન આપ્યું છે. 3 વર્ષને બાદ જે બનાવ બને છે એ બનાવ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને નવાઈ લાગે છે. અને કહે છે કે ત્યાં ગાડી કે એ વિધવાબાઈનો છોકરો છે, એ વિધવાબાઈનો છોકરો ત્યાં ગાડી મરણ પામે છે. અને જ્યારે વિધવાબાઈનો છોકરો મરણ પામે છે ત્યારે એલિયા પોતે પણ દુઃખી થાય છે. પણ ત્યાં ગાડી એલિયા યહોવાને પ્રાર્થના કરે છે અને યહોવાની પ્રાર્થનાથી આ છોકરો એ કહે છે ત્યાં ગાડી સાજો થાય છે. અને જ્યારે સાજો થાય છે ત્યારે વિધર્મી અને આ વિદેશી બાય જે પ્રાર્થના કરે છે એ પ્રાર્થના તમે સાંભળો. તે સ્ત્રીએ એલિયાને કહ્યું કે હવે હું જાણું છું કે તું ઈશ્વર ભક્ત છે, ને તારા મુખમાં યહોવાનું જે વચન છે તે સત્ય છે. 3.5 વર્ષ સુધી એનું પોષણ કરવામાં આવ્યું અને ત્યાર પછી તેના દીકરાને સાજો કરવામાં આવ્યો ત્યારે એણે જાણ્યું કે એ યહોવાનો ભક્ત છે. આ રીતે પ્રભુ ત્યાં આગળ અજાયબ રીતે ત્યાં આગળ પૂરી સાક્ષી પૂરી પાડે છે. અને ત્યાર પછી આપણે જે મુખ્ય આપનો સંદેશો છે તે તરફ આપણે આવીએ તો 8 અધ્યાયની અંદર યહોવા બાપ એ એલિયાને કહે છે કે હવે જઈને તું રાજાને દેખા દે. અને જ્યારે એલિયા ત્યાં ગાડી લોકોની પાસે જાય છે અને એમને કહે છે કે તમે ક્યાં સુધી બે મતના રહેશો, ક્યાં સુધી તમે અડુકડા અને ડડુકડા રહેશો, તમે એક બાજુ ના બનો, દૂધ અને દૂધની અંદર પગ મૂકવાનો એ છોડી દો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એ જ રહે છે કે તમે બે માણસની સેવા કરી શકતા નથી. અને પ્રકટીકરણનો લેખક યોહાન પણ કહે છે કે તું ઠાળો થા અથવા તો તું ગરમ થા, પણ તું હુંફાળો રહીશ નહીં, જો તું હુંફાળો રહીશ તો હું તને થૂંકી કાઢીશ. યહોશુઆ જ્યારે યર્દન નદી પાર કરવાનો હોય છે ત્યારે લોકોની પાસે એકઠા કરીને તેમને કહે છે કે તમે શું કરશો, શું તમે યહોવાની સેવા કરશો કે નદી પાર જે દેશ છે તેના લોકોની, તેના દેવની તમે સેવા કરશો, નક્કી કરો. પણ હું અને મારા ઘરના તો યહોવાની સ્તુતિ કરીશું. અને ત્યાં તે લોકોને તાંગડી કહે છે 8 અધ્યાયમાં કે તમે આજે જ નક્કી કરો. અને એલિયા લોકોને કહ્યું કે હું એકલો જ યહોવાનો પ્રબોધક બાકી રહ્યો છું, પણ બાળના પ્રબોધકો તો 450 છે. તો અમને બે ગોદા આપો. અને તેઓ પોતાને સારું એક ગોદો પસંદ કરીને એને કાપીને ટુકડા કરે અને તેના લાકડા પણ મૂકે અને તેની તળે આગ ન મૂકે અને હું બીજો ગોદો તૈયાર કરીશ અને તેના પર લાકડા મૂકીશ અને તળે આગ નહીં મૂકું. અને તમે તમારા દેવને વિનંતી કરજો અને હું યહોવાને વિનંતી કરીશ અને દેવ અગ્નિ પૂરો અગ્નિ દ્વારા ઉત્તર આપે તે જ દેવ છે એમ માણસો. અને લોકોએ કહ્યું કે વાત બરાબર છે. અને એલિયા કહે છે કે તમે 400 પ્રબોધક છો અને તમે કહે છે પહેલાં તમે આ ગોદો લો અને તેને ત્યાં ગાડી કહે છે મૂકો અને તમારો દેવ જો અગ્નિમાંથી આવી અને તેનો નાશ તેનો ભસ્મ કરે તો બાળનો રાજા સાચો છે, બાળનો દેવ સાચો છે એવું આપણે નક્કી કરીશું. અને ત્યાં આગળ આપણે વાંચીએ છીએ કે લોકો કહે છે બપોર સુધી ત્યાં આગળ ઘોંઘાટ કરે છે, ત્યાં આગળ એ લોકો પોતાના શરીર પર તલવાર અને ભાલાથી કહે છે ત્યાં આગળ માર મારે છે, લોહી લુહાણ કરે છે, પણ કોઈ તેમને ઉત્તર આપતું નથી. અને એલિયા ત્યાં તેમની મશ્કરી પણ કરે છે, કહે છે તે મુસાફરીમાં ગયો હશે, કદાચ ઊંઘતો હશે, તેને જગાડવો જોઈએ અને મોટેથી પોખાર કરો અને પોતાની રીતે પ્રમાણે તેને તલવારથી તથા ભાલાથી તો એ પોતાને ઘાયલ કર્યા પણ કોઈ ઉત્તર મળ્યો નહીં. અને ત્યાર પછી આપણે જોઈએ છીએ તો ત્યાં આગળ એલિયા એ કહે છે લોકોને એની પાસે બોલાવે છે. તમે 30મી કલમમાં જે આપણે હરીશભાઈ વાંચ્યું ત્યાં આગળ આપણે આવીએ છીએ ત્યારે કહે છે લોકોને એની પાસે બોલાવે છે. પ્રભુ જ્યારે કંઈક સામર્થ્યવાન કામ કરવા માગતો હોય, જ્યારે ચમત્કાર કરવા માગતો હોય, જ્યારે લોકોને નવો જન્મ આપવા માગતો હોય ત્યારે એમને લોકો તેની પાસે બોલાવે છે. આપણે એસા 55:1 જોઈએ છીએ કે ઓ તૃષિતનો તમે જરાની પાસે આવો. પ્રભુ એ જ પ્રમાણે બોલાવે છે. આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોચે કહે છે કે વૈતૃ કરનારાઓ તથા પાપના ભારથી લદાયાઓ તમે સઘળા મારી પાસે આવો. અને આજે પણ એ જ પ્રભુ તમને અને મને એના ઘાયલ હાથથી બોલાવીને કહે છે કે તમે મારી પાસે પાછા ફરો. એ યહોવા તમને અને મને આજે પણ આપણા જીવનને માટે, અનંત જીવનને માટે તેની પાસે બોલાવે છે. ત્યાં આગળ આપણે જોઈએ છીએ કે ત્યાં આગળ પછી શું કરે છે, કે છે એ જે ત્યાં આગળ અને સર્વ લોકો તેની પાસે નજીક ગયા અને વેદી જે પાડી નાખવામાં આવી હતી તેણે સમારી. સૌથી પહેલામાં પહેલું કામ એણે વેદીને સમારવાનું કામ કર્યું. જે મંદિર ભાગી ગયું હતું તેને કહે છે એણે સમારવામાં આવ્યું. અને કેવી રીતે સમાર્યું, કહે છે 12 પથ્થરો લીધા અને 12 પથ્થરો તો યાકુબના 12 કુળોના એક એકના હતા. ત્યાં એકતા કરે છે, ત્યાં આગળ એકતાનો ત્યાં આગળ આપણને અનુભવ થાય છે. અને ત્યાં આગળ પ્રભુ એકતા માગે છે. જ્યારે આપણે પ્રભુ પાસે આવીએ છીએ ત્યારે આપણી પાસે એકતા ન હોય તો એથી આપણે જે કામ કરવા માગે છે એ કામ થતું નથી. કહે છે તેની આજુબાજુ કહે છે ખાડો ખોદાવે છે. અને ખાડો ખોદાવાનો અર્થ તો એ છે કે જે મલિનતા આપણા જીવનોમાં છે એ મલિનતા ત્યાં આગળ દૂર કરવામાં આવે છે. અને એ મલિનતા દૂર કર્યા પછી કહે છે એ વેદી બાંધે છે અને એની પર લાકડા મૂકે છે અને ત્યાર પછી એની પર કહે છે જે બલિદાન હતું એ બલિદાન મૂકે છે. અને બલિદાન મૂક્યા પછી એ શું કરે છે, કહે છે 4 માટલા પાણી ત્યાં નાખે છે, બીજા 4 માટલા ત્યાં આગળ એની પર પાણી નાખે છે અને ત્રીજી વાર ત્યાં આગળ 3 વાર એ ત્યાં આગળ પિતા પુત્ર અને પવિત્ર આત્માના નામે ત્યાં આગળ વેદીની આગળ પ્રભુની સ્તુતિ એ કરે છે. અને ત્યાં આગળ આપણે જોઈએ છીએ કે એકતા પિતા પુત્ર અને પવિત્ર આત્માની ત્યાં આગળ હાજરી આપણે જોઈએ છીએ. અને ત્યાર પછી આપણે જોઈએ છીએ કે એલિયા શું કરે છે, કહે છે કે જ્યારે દહન્યાર્પણનો સમય થયો ત્યારે કહે છે એ દહન્યાર્પણના સમય પ્રમાણે તે ત્યાં આગળ પ્રભુને પ્રાર્થના કરે છે અને સાંજનું અર્પણ ચડાવવાની વેળાએ એમ થયું કે એલિયા પ્રબોધક વેદીની પાસે આવ્યો ને બોલ્યો કે ઇબ્રાહીમ, ઈશાક તથા ઇસ્રાયલના દેવ યહોવા, તું જ ઇસ્રાયલનો દેવ છે અને હું તારો સેવક છું. મેં તારા કહેવાથી આ સગડું કર્યું છે. મેં આકાશ બંધ કર્યું કે વરસાદ ન મળે, એ તે કહ્યું અને એ પ્રમાણે મેં કર્યું છે. તે મને કહ્યું કે તું વેદી બાંધ અને એની પર અર્પણ કર અને એ અર્પણ મેં કર્યું છે અને એ જ આજે સવાલ જણાવી દે. હે યહોવા, મારું સાંભળ, મારું સાંભળ, કે આ લોક જાણે કે યહોવા તું દેવ છે અને તેઓના હૃદય પાછા ફેરવ્યા છે. લોકોને એ જણાવ કે તું એકલો દેવ છે અને તેમના હૃદય એ તારા તરફ પાછા ફેરવ. જે લોકો તારાથી દૂર હટી ગયા છે, જો બાળની સેવા કરે છે, તેમને તું પાછા તારી પાસે લઈ આવ. અને યહોવાના અગ્નિએ પડીને દહન્યાર પર લાકડા, પથ્થર તથા ધૂળ બાળીને ભસ્મ કરી નાખ્યા. ફક્ત ત્યાં આગળ અર્પણ જ નહીં પણ આજુબાજુ જે કંઈ હતું તે સગડું પ્રભુના અગ્નિએ ત્યાં ભસ્મ કરી નાખ્યું અને જે ખાઈમાં પાણી હતું તે શોષી લીધું. ત્યાં આગળ સંપૂર્ણ ત્યાં આગળ ઈશ્વરની સમક્ષતા આપણે નિહાળીએ છીએ અને ત્યાં આગળ પવિત્ર આત્મા એ વેદીની આગળ હાજર થયેલો આપણે જોઈએ છીએ. ત્યાર પછી શું કરે છે? કહે છે એ તલવાર લે છે અને 450 દેબાળના ભક્તો હતા તેમનો ત્યાં નાશ કરે છે. પ્રભુની સમક્ષતામાં કોઈ પણ દુષ્ટાઈ ટકતી નથી એ ત્યાં આપણે જોઈએ છીએ અને ત્યાં આગળ સંપૂર્ણ દુષ્ટા ત્યાં આગળ દૂર કરે છે. જે લોકો પાપી હતા, જે લોકો યહોવાના ભજન કરનારા હતા, તે સગડાનો નાશ કરીને ઇસ્રાયલમાંથી ત્યાં આગળ જે દુષ્ટા હતી તે ત્યાં દૂર કરે છે. અને જ્યારે એ દુષ્ટા દૂર કરે છે ત્યારે આપણે જોઈએ છીએ કે પ્રભુનું વચન ત્યાં આગળ આપણે ફરીથી સ્થાપિત થયેલું જોઈએ છીએ. અને આપણે જોઈએ છીએ કે બીજો કાળ વૃત્તાંત તેનો 7મો અધ્યાય અને 14મી કલમ જો તમારી પાસે હોય તો વાંચજો. આ પ્રમાણે કહે છે, ત્યારે જો મારા લોક જો મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે અને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે તો હું આકાશમાંથી તે સાંભળીને તેના પાપ માફ કરીશ. અને ત્યાં આગળ આ જ વસ્તુ બને છે કે લોકોએ કબૂલ કર્યું કે યહોવા એ જ દેવ છે અને ત્યાં આગળ કહે છે એના પાપ પ્રભુ માફ કરે છે. અને પુનર્નિયમ 11માં, અને મારી આજ્ઞાઓ જે હું આજે તમને ફરમાવું છું તે તમે ધ્યાનથી સાંભળીને યહોવા તમારા દેવ પર પ્રીતિ રાખશો ને તમારા મારા મનથી તેને ખરા જીવથી તેની સેવા કરશો તો એમ થશે કે હું તમારા દેશમાં વરસાદ એટલે આગલો તથા પાછલો વરસાદ તેની ઋતુ પ્રમાણે મોકલીશ. અને ત્યાં આગળ એ જ બને છે કે જ્યારે આ એલિયા પ્રભુદક આ સગડું કર્યા પછી એ જ્યારે કાર્મેલ પર્વત પર જાય છે અને ઈશ્વરને પ્રાર્થના કરે છે, એના જે એનો ચાકર હતો એને કહે છે કે જઈને તું આ ભૂમધ્ય સમુદ્ર તરફ જો, તને કંઈ દેખાય છે? અને એ પ્રમાણે 7 વાર કરે છે ત્યારે કહે છે મુઠ્ઠી જેટલું વાદળું ત્યાંને દેખાય છે, એનો વિશ્વાસ વધે છે અને ત્યાં આગળ કહે છે પુષ્કળ વરસાદ પડે છે. જ્યારે પ્રભુના લોકો પોતાના પાપથી એ પ્રભુની પાસે શુદ્ધ હૃદયથી આવે છે ત્યારે ઈશ્વર ત્યાં આગળ તેમનું જે એનું વચન છે તે ત્યાં પૂરું કરે છે. અને આપણે જોઈ શકીએ છીએ સુત્તા વગર એ બની શકતું નથી. આપણા જીવનમાં ઘણીવાર એવી અશુદ્ધતા હોય અને ઘણીવાર આપણા જીવનમાં એવું બનતું હોય કે આપણે પ્રભુના આશીર્વાદ પામી શકતા ન હોય, ત્યારે આપણી ખાતરી છે કે જો આપણે આપણા પાપ મૂકીને પ્રભુની ઈસુ ખ્રિસ્તની પાસે જઈએ તો એ આપણા પાપ માફ કરવાને હંમેશા રાજી અને તત્પર છે. આજે પણ એ વધસ્તંભ પરથી તમને અને મને પોકારે છે, દીકરા અને દીકરી તારા પાપ મૂકીને તું મારી પાસે આવ, પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો.